તારીખ 14/9/1990 ના દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 172.
ગુણ છે એ બધા એક પદાર્થની વિશિષ્ટતાઓ છે. જેટલા ગુણો છે એ એક જ પદાર્થની વિશિષ્ટતાઓ છે. હવે દ્રષ્ટાંત લઈએ કે કેરી છે, તો એનો વર્ણ છે અને એનો રસ છે. વર્ણ છે તે રસ નથી, રસ છે તે વર્ણ નથી. પીળી કેરી ખાટી પણ હોઈ શકે અને લીલી કેરી લીલી છાલવાળી મીઠી પણ હોઈ શકે. લીલી એ ખાટી હોઈ શકે અને પીળી એ મીઠી હોઈ શકે. એને તો કોઈ બંધન નથી કે છાલ આવી છે માટે રસ આવો જ હોય, એવી તો કોઈ બંધન નથી. છતાં કોઈ એમ કહે કે અમારે રસથી જ પ્રયોજન છે, કેમ કે વર્ણથી તો કાંઈ પ્રયોજન નથી. સ્વાદનો વિષય વર્ણ નથી, સ્વાદનો વિષય તો રસ છે અને અમારે એકલો રસ જોઈએ છે વર્ણ વગરનો. તો વર્ણ વગરનો તો રસ મળવાનો નથી, રસને પણ એનો વર્ણ છે. પછી કેસરી રસ હોય, પીળો હોય, સફેદ હોય, લાલ જેવો દેખાતો હોય, જેવો હોય એમાં ઘણા શેડ આવે, પણ સર્વથા જુદું નથી પાડી શકાતો. કેમ કે એક પૂદગળને વર્ણ અને રસ અભેદ પણે છે. રસ તે વર્ણ નથી, વર્ણ તે રસ નથી, પણ સર્વથા જુદો પડવો શક્ય છે. એટલે આત્મામાં ઉતારીએ તો આત્માને જ્ઞાન છે. જ્ઞાન છે તે જ્ઞાન છે અને અસ્તિત્વ છે તે અસ્તિત્વ છે. અસ્તિત્વ ગુણ જ્ઞાન ગુણ નથી, અસ્તિત્વ ગુણમાં જાણવાની શક્તિ નથી, જ્ઞાન ગુણમાં જાણવાની શક્તિ છે. પણ જ્ઞાન ગુણનો પર્યાય જે ઉપયોગ છે એની હસ્તી વગેરેનો ઉપયોગ ક્યાંથી લાવશો? જ્ઞાનનો ઉપયોગ છે, અસ્તિત્વ વગર લાવો ઉપયોગને. અસ્તિત્વ વગર કેવી રીતે ઉપયોગને લાવશો? એટલે ગુરુદેવ તો કોઈ વાર એવું કહેતા કે એક ગુણ પરિણમે છે એમ ન જોતા દ્રવ આખું પરિણમે છે એમ જોવું. એટલે અનંત ગુણ એક સાથે પરિણમે છે અભેદપણે એમ જોવું. પણ અનંત ગુણના ગુણ ભેદના બદલે એક દ્રવ કહી દીધું કે એક દ્રવ આખું પરિણમે છે એમ જોવો, એ ગુણ પરિણમે છે એમ ન જોવો. અસ્તિત્વ ગુણનું રૂપ છે અને અસ્તિત્વ ગુણનું એવા આનંદ ગુણનું રૂપ છે જ્ઞાનને. હા, એનું પોતાનું એ રૂપ છે. ગુણ જુદી વસ્તુ છે, એને રૂપ છે એ જુદી વસ્તુ છે. હા, દીપચંદજી તો એમાંય ઘણા ભેદ પાડતા, નટ ને થોટ ને એનો પ્રભાવ ને એવું બધું લેતા. શું ઘણું લેતા, એ તો સમજવું મુશ્કેલ પડે એટલું બધું ઝીણું લેતા હતા દીપચંદજી. પરમાત્મા અને જ્ઞાન દર્પણ અને પરમાત્મા પુરાણ, પરમાત્મા પુરાણમાં ઘણું ઝીણું લે છે. એ તો એમ જ લખે છે કે આત્મામાં જે સૂક્ષ્મતા નામનો ગુણ છે એણે અનંતે ગુણોને સૂક્ષ્મ બનાવી દીધા છે. આત્મામાં જે ચૈતન્ય નામનો ગુણ છે એ બધા જ ગુણોને ચૈતન્ય સ્વરૂપ કરી નાખ્યા છે. જેમ કે અસ્તિત્વ પરમાણુને પણ છે અને અસ્તિત્વ ચૈતન્યને છે, પણ પરમાણુનું અસ્તિત્વ જડ સ્વરૂપે છે અને જીવનું અસ્તિત્વ ચૈતન્ય સ્વરૂપે છે. બેનું અસ્તિત્વ જ કહેવાય, પણ એક ચૈતન્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એક જડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો ચૈતન્ય પણ અસ્તિત્વમાં વ્યાપ્યું છે. શું છતાં એક ગુણ પોતાનું સ્વરૂપ છોડીને બીજામાં વ્યાપતો નથી, વિભુત્વથી અનંતે અનંતમાં વ્યાપે છે એમ કહેવાય, છતાં ગુણ ગુણપણે રહીને ગુણપણ છોડીને નહીં, જેમ ગુણ ગુણપણે રહીને પરિણમે છે. જો ગુણ આખો પરિણમી જાય તો બીજા સમયે ગુણ ન રહીએ, તો કે ગુણ તો કે ગુણ એવો ને એવો એવડો ને એવડો ઇન્ટેક રહીને પર્યાયરૂપે પરિણમે છે, એમ ગુણ ગુણપણે ઇન્ટેક રહીને અનંત ગુણોમાં વ્યાપે છે, કેમ કે દ્રવ્ય સ્વરૂપે છે. ગુણ પણ દ્રવ્યાર્થિક નહીંથી તો દ્રવ્ય સ્વરૂપે છે. જો દ્રવ્યાર્થિક ને એ ગુણને જોઈએ તો એ દ્રવ્ય સ્વરૂપ છે, પર્યાય પણ દ્રવ્ય સ્વરૂપ છે જો દ્રવ્યાર્થિક ને એ જોઈએ તો, કેમ કે એ વસ્તુભૂત છે, વસ્તુનો એક અંગ છે માટે વસ્તુભૂત છે. એટલે એવી રીતે એક ગુણને અનંત ગુણનો, પ્રત્યેક ગુણને અનંત ગુણનું રૂપ છે એવી રીતે જો ચૈતન્ય સ્વરૂપે છે, ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાનો. જળમાં અસ્તિત્વ નહીં, એમ તો બે જીવનું અસ્તિત્વ જુદું જુદું, ભલે બે ચૈતન્ય અસ્તિત્વ હોય તો હોય, બે પરમાણુનું અસ્તિત્વ જુદું જુદું, ભલે બે એવા અનંત પરમાણુનું અસ્તિત્વ જુદું જુદું, ભલે બધાને જળ અસ્તિત્વ છે, એને અવાંતર સત્તા કહે છે. અસ્તિત્વને એવા પ્રત્યેકના પોતપોતાના અસ્તિત્વને અવાંતર સત્તા કહે છે. અને એક અસ્તિત્વમાં આખું જગત છે એમ કહેતા છે દ્રવ્યો આવી ગયા તો એને મહાસત્તા કહે છે, કે ભાઈ શું કે જગત છે, વિશ્વ આખું છે તો વિશ્વ કહેતા મહાસત્તા આવી ગઈ. પછી અવાંતર સત્તામાં દરેકની સત્તા પદાર્થની જુદી જુદી છે, દરેક વસ્તુની, પછી દરેક વસ્તુમાં એની ગુણની સત્તા જુદી જુદી, એની પર્યાયની સત્તા જુદી જુદી. શું હમણાં રવિવારે સોનગઢ જવાનું થયું તો પ્રાણબહેન ત્યાં થોડી ચર્ચા ચાલી હતી, પછી આ ચર્ચા પણ ચાલી, હમણાં એમની ચર્ચા ચાલી હશે અંદરો અંદર ત્યાં સોનગઢમાં, તો કે પર્યાયના ષટકારકોની થોડી ચર્ચા ચાલી, તો કે એક એનામાં એમ એમ એક દલીલ છે કે પર્યાયમાં જો ષટકારકો લ્યો તો સંપ્રદાન જેમાંથી આવે એને સંપ્રદાન કહેવામાં આવે છે. તો કોઈ પર્યાયમાંથી તો પર્યાય આવતી નથી, પોતે પર્યાય પણ પર્યાયમાંથી નથી આવી, દ્રવ્યમાંથી આવી છે, માટે સંપ્રદાન નામનું કરણ લાગુ પડતું નથી. જો એક કરણ લાગુ ન પડે તો બાકીના પાંચે કરણ લાગુ નથી પડતા એમ લેવું જોઈએ. એના ઉપરથી એક બીજો વિચાર આવ્યો પછી કે જો પર્યાયમાંથી પર્યાય નથી આવી માટે સંપ્રદાન પણ નથી, અને દ્રવ્યમાંથી પર્યાય આવે છે માટે એને સંપ્રદાન પણ છે, તો રાગનું સંપ્રદાન પણ દ્રવ્યનું જ થઈ જશે, એનું શું કરશો? અને રાગનું સંપ્રદાન જો દ્રવ્યનું ગણશો કરશો તો ભેદ જ્ઞાન કેવી રીતે કરશો? આખરમાં તો પારમાર્થિક ન્યાય કાઢવાનો પ્રયોજન છે કોઈ પણ વાતમાંથી, શબ્દોને ખબર નથી કે મારું પ્રયોજન શું છે, મારો અર્થ શું છે, મારો ભાવ શું છે. પ્રયોજન એમાંથી જ્ઞાન, શબ્દોમાંથી જે કાંઈ અર્થઘટન કરે છે એ તો જ્ઞાન કરે છે, તો શબ્દોનું વાચ્ય શું છે એ તો જ્ઞાનનો વિષય છે. અને કોઈ પણ વચનોમાંથી પ્રયોજનની સિદ્ધિ જ કરવાની રીતે છે, તો એ સંબંધીનું જે અર્થઘટન છે એ ન્યાય સંપન્ન છે, નહીંતર તો ન્યાય મળતો નથી, અન્યાય થાય છે, આત્માને નુકસાન થાય છે. તો જો દ્રવ્યમાંથી જ પર્યાય એમ એકાંત લેવામાં આવે અને પર્યાયનું સંપ્રદાન નથી એમ લેવામાં આવે, અને પેલો એકાંત કરવામાં આવે, ઓલું નથી એમ નથી કહેવું, એ છે ખરું પણ એકાંત એમ નથી એમ કહેવું છે, અને કાંતે એમ પણ છે કે એનું પણ સંપ્રદાય એનામાં છે, પણ એમ એટલે એકાંત કરવામાં આવે તો દ્રવ્યમાંથી રાગ આવે છે એ વાતને નિવારી નહીં શકાય. જ્યારે દ્રવ્યની અંદર રાગ થવાનું કોઈ કારણ કાર્ય છે જ નહીં, ત્રણેય કાળે એક કઈ નથી કારણ કાર્ય. જીવ રાગ કરે એવું કારણ કાર્ય મૂળમાં નથી કે એનું સંપ્રદાન કરી દે, એનું દાન આપે એવું દ્રવ્ય સ્વભાવ જ નથી. પણ એમાં તો શું છે, પોઈન્ટ તો એટલો સંપ્રદાયનો જ વિચારવો છે કે એનામાં દાન રાગનું દાન દેવાની શક્તિ નથી, તો એને રાગનું દાન ક્યાંથી દીધું? એટલે પર્યાયનું સંપ્રદાન પર્યાયમાં લેવું વ્યાજબી છે. એનું કંઈક હોવું તો જોઈએ, કારણ તો હોવું જ જોઈએ ને. કારણ શું છે? ધર્મમાં જુઓ તો એક કારણ નથી, છે જ નહીં. હોય તો મુક્તિ થાય ને, બરાબર છે, પણ છે જ નહીં, તો વસ્તુ સ્થિતિ છે. એ તો શાસ્ત્રો પોકારીને કહે છે કે દ્રવ્ય રાગનું કારણ નથી. જો દ્રવ્ય રાગનું કારણ નથી તો સંપ્રદાયનું કારણ પણ નથી, માટે પર્યાયનું સંપ્રદાન પર્યાય નથી. રવિવારે ચર્ચા થઈ તો એમ તો એ વાત લીધી હતી ત્યાંથી, તો ઉપાય પણ જ્યારે પર્યાયમાં છે, પર્યાય પોતે જ ઉપાય સ્વરૂપે છે, તો ઉપાય પણ એક કારક છે, છ કારકમાંથી, જેને કરણ કહેવામાં આવે છે. ઉપાય એટલે સાધન કયો, સાધકતમ કયો, કરણ કયો. જો એક કારક છે તો છ કારક લેવા જ પડે, બીજા કારકને નિવારી ન શકાય. એની હમે એમણે આ મને દલીલ આપી. મૂળ તો મને વાત તો ઉપાયની જ લીધી હતી કે આ સંપ્રદાન ક્યાંથી કરશો? સંપ્રદાન કરો તો આ વાંધો આવે છે. એવું છે, વિચારવું પડે એવો વિષય છે. જે અનેકાંત પણ છે એ એક ગુણને પર્યાયને જે આનંદ ગુણનું રૂપ છે, એટલું તો અનેકાંત પણ છે. એ બીજી તો શું વાત કરે, કયો ગુણ બાકી રહે? જો જ્ઞાનને અસ્તિત્વ શક્તિનું રૂપ મળતું હોય તો છ કારો કોઈ પણ એની શક્તિનું રૂપ આપ્યા વગર કેવી રીતે રહેશે? અસ્તિત્વ શક્તિ જો જ્ઞાનને રૂપ આપતી હોય તો છ કારકો રૂપ શક્તિ પણ એ પર્યાયને રૂપ આપ્યા વગર કેવી રીતે રહેશે? અને સમુચ્ચય એક જીવની પર્યાય લ્યો તો કયો ગુણ પરિણામ વગરનો રહ્યો? કે એક કઈ નહીં. જો એક સમયમાં એક જીવની અના અનંત ગુણની પર્યાય તે એક જીવની પર્યાય જો કહેવાતી હોય તો એ પર્યાયની અંદર છ કારકોની પર્યાય છે. માટે જે એક પર્યાયની અંદર છ કારક આવી ગયું તો આવી જાય છે, તો આવી જાય છે, કેમકે એ તો શક્તિ છે, શક્તિનું પરિણામ છે. તો સમુચ્ચય એક પર્યાયમાં તો છ એ છ પરિણામ છે, અનંતની સાથે સાથે. ખાસ કરીને 11મા ભાગના પ્રવચનોમાં તો એ વાસ વધારે આવે છે, જ્યાં શક્તિના પ્રવચનો છે ને એમાં પર્યાયના ષટકાર, ગુરુદેવના પ્રવચનોમાં પર્યાયના ષટકાર નો વિષય વારંવાર આવે છે. હા, નટ ને થટ ને ઘણો આવે છે. દીપચંદજીનું જ્ઞાન તો ઘણું સૂક્ષ્મ હતું, સિદ્ધાંત જ્ઞાન. દીપચંદજીનું દ્રવ્યાનુયોગનું સિદ્ધાંત જ્ઞાન અસાધારણ સૂક્ષ્મ હતું. હા, પંડિતોમાં ને જ્ઞાની પંડિતોમાં પણ નહીં, એમ નહીં ક્યાંય નથી, એમના જેટલું નથી, વક્તવ્ય નથી મળતું ક્યાંય. ભાવમાં તો બધાને હોય છે, પણ સ્પષ્ટીકરણ એમના જેટલું ક્યાંય નથી મળતું. ગુરુદેવ બહુ પ્રશંસા કરે છે દીપસિંહજીની. હા, अचिंत्य शक्ति स्वयमेव देव, चिन्मात्र चिन्तामणिरेष यस्मात् सर्वार्थ सिद्धात्मतया विधत्ते नानेकीमनस्य परिग्रहेण। नानेशा माटे बीजानो परिग्रह करे। सम्यक दृष्टि जीव ज्ञान ने एटले के निर्विकल्प चिद्रूप वस्तु ने निरंतर अनुभवे छे। શું જાણીને અનુભવે છે કે સર્વાર્થ સિદ્ધ ચતુર્ગતિ સંબંધ ચતુર્ગતિ સંસાર સંબંધી દુઃખનો વિનાશ અને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી, એવું છે શુદ્ધ જ્ઞાન પદ। અન્યસ્ય પરિગ્રહેણ કેમ, શુદ્ધ સ્વરૂપ અનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો, એનું વિવરણ કે શુભ શુભ ક્રિયારૂપ અથવા રાગાદી વિકલ્પરૂપ અથવા દ્રવ્યોના ભેદ વિચારરૂપ એવા છે જે અનેક વિકલ્પો, તેમના પરિગ્રહપણે એટલે કે સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી શું કાર્ય સિદ્ધિ છે કે કોઈ કાર્ય સિદ્ધિ નથી। આમ શા કારણથી કે યસ્માત એષ સ્વયં ચિન્ માત્ર ચિંતામણી એવા, કારણ કે શુદ્ધ જીવ શુદ્ધ જીવ વસ્તુ પોતામાં શુદ્ધ જ્ઞાન માત્ર એવો અનુભવ ચિંતામણી રત્ન છે। આ વાતને નક્કી જાણવી સંશય કાંઈ નથી। ભાવાર્થ આમ છે કે જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિંતામણી રત્ન હોય છે તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે, તે જીવ લોઢું તાંબુ રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવની પાસે શુદ્ધ સ્વરૂપ અનુભવ એવું ચિંતામણી રત્ન છે, તેનાથી સકળ કર્મ ક્ષય થાય છે, પરમાત્મ પદની પ્રાપ્તિ થાય છે, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે, તે સમ્યક દ્રષ્ટિ જીવ શુભ શુભ રૂપ અનેક ક્રિયા વિકલ્પનો સંગ્રહ કરતો નથી, કારણ કે એનાથી કાર્ય સિદ્ધિ થતી નથી। વળી કેવો છે કે અચિંત્ય શક્તિ વચન ગોચર નથી મહિમા જેનો એવો છે। વળી કેવો છે કે પરમ પૂજ્ય છે, આટલો અર્થ કર્યો છે। પણ આના ઉપર કે અમે આત્મા ઉપર લઈ જઈએ છીએ એમ કહે, નિરંતર અનુભવે છે। કારણ કે આ જ્ઞાની પોતે જ અચિંત્ય શક્તિ વાળો દેવ છે અને ચિન્માત્ર ચિંતામણી છે, માટે જેના સર્વ પ્રયોજન સેવા સ્વરૂપે હોવાથી જ્ઞાની અન્યના પ્રગતિ શું કરે, અહીં તો જ્ઞાનીની જ વાત છે। જયચંદજીના ભાવ આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે, એમણે એમ કીધું છે, અને પોતે ચૈતન્યરૂપી ચિંતામણી હોવાથી વાંચન કાર્યની સિદ્ધિ કરનાર છે, માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અનેક પરિગ્રહનું સેવન કરવાથી શું થાય અથવા કાંઈ સાધ્ય નથી, આમ નિશ્ચયને એનો ઉદ્દેશ છે, એમણે એમ લીધું છે। કે જ્ઞાનીના તો પોતાના દ્રષ્ટિમાં એટલે કબજામાં શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા તો વચનગોચર ચિંતામણી રત્ન છે, ચૈતન્ય દેવ સ્વરૂપે છે. માટે જ્ઞાની શું કરવા હવે બીજાને આને પોતાના આત્માને પડતો મૂકીને બીજાને ગ્રહણ કરવા જાય? એમણે એવો અર્થ કાઢ્યો છે. શબ્દાર્થ બીજી રીતે લીધો છે, એમાં જ્ઞાની લીધો. શબ્દાર્થમાં જ્ઞાની દેવ છે, જ્ઞાની અચિંત્ય છે, જ્ઞાનીને પરિગ્રહ કરતો નથી, જ્ઞાની પરમ પૂજ્ય છે. નિર્જરા અધિકાર જ અનુભવ વંત નો છે, કારણ કે આગળની ગાથાની સૂચના રૂપ કાવ્ય છે. તો આગળમાં આગળની ગાથામાં આનું મથાળું એમ છે કે હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી, કુતો જ્ઞાની પરમ ન પરિગ્રહણાતી ઇતિ છે. આ મથાળું છે. તો કે પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય એવું કોણ જ્ઞાની કહે, અરે નિજ આત્મને નિજ ન પરિગ્રહ જાણતો જે નિશ્ચય. પોતાને સારી રીતે ગ્રહણ કરે છે એ શું કરવા પરદ્રવ્યને પોતાનું કહે. કળશ ઉપરની આ ગાથા છે, એટલે આ ગાથાના ઉપદઘાતમાં આગળની ગાથાની સૂચનાનું આ કાવ્ય છે. એટલે જ્ઞાની નું પ્રકરણ છે. કારણ કે આ આ જ અચિંત્ય શક્તિ વાળો દેવ છે, જ્ઞાનીને જ અને ચિંતામણી રત્ન માત્ર ચિંતામણી છે. માટે જેના સર્વર્થ પ્રયોજન સિદ્ધ છે, કેમ કે એને તો બધું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. જ્ઞાનીને તો એવા સ્વરૂપે હોવાથી જ્ઞાની અન્યના પરિગ્રહથી, કારણ કે જ્ઞાની અન્ય છે પરિગ્રહણ કેમ વિધત્તે એમણે એમ લીધું છે. જ્ઞાની કેમ અન્ય છે પરિગ્રહણ, જ્ઞાનીને અન્યના પરિગ્રહથી શું કામ છે, એ હવે પછીની ગાથા છે. આચાર્ય
જ્ઞાની જયારે આમાં પરમ પૂજ્ય છે, દેવ છે, દેવ નો અર્થ પરમ પૂજ્ય કર્યો.
જ્ઞાનીને તો જે મૂળ સ્વરૂપ છે એ તો પોતા સ્વરૂપે છે. જ્ઞાનીનું જે મૂળ સ્વરૂપ છે એ તો પોતા સ્વરૂપે છે, કારણ કે એ સ્વયં ચિંતા ચિન્માત્ર ચિંતામણી એવ. એ ક્યાં પર્યાયથી દ્રવ્યને જુદું જોવે છે કે હું સમ્યક દ્રષ્ટિની પર્યાય અને આ મારું ચિંતામણી રત્ન, એમ ક્યાં જોવે છે? એમ તો જતા નથી એવી રીતે. આમ તો સીધો અર્થ, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, જ્ઞાની કે મન્ય છે પરિગ્રહ, પોતે જ દેવ છે અચિંત્ય શક્તિ વાળો, પછી શું કરવા બીજાનો પરિગ્રહ કરે. તો સ્વયમેવ દેવ છે, પોતે ત્રણ લોકનો નાથ પોતાને અનુભવે છે, પોતે જ પરમ પૂજ્ય છે. પ્રેમ એવું છે કે પૂજ્ય કોણ છે જગતની અંદર, આપણે વિચાર કરીએ મધ્ય સ્તરે કે આ જગતની અંદર પૂજ્યતા કોને છે, અને શા માટે પૂજ્યતા છે કે પૂજ્યતા તો પવિત્રતાને લીધે છે. પૂજ્યતા શેને માટે છે? પૂજ્યતા ક્યાં આવે છે? જ્યાં પવિત્રતા છે ત્યાં પૂજ્યતા છે. અપવિત્રતા તો નિંદ્ય છે. જેમ કે જીવનું મૂળ સ્વરૂપ તો, બધા જીવનું મૂળ સ્વરૂપ તો અચિંત્ય દેવ સ્વરૂપ છે અને સિદ્ધ સમાન જ છે, એટલે સિદ્ધ પદ સ્વરૂપ જ છે અને માટે પૂજ્ય છે. છતાં પણ જ્યાં મલિનતાવાળા જીવ છે એ નિંદ્ય છે જગતની અંદર. જ્યાં મલિનતાવાળા જીવો છે તો એ જીવો નિંદ્ય છે અથવા નિંદવા યોગ્ય છે, એને નિંદે છે. શું તો કોને પૂજે છે? કે જેને પવિત્રતા પ્રાપ્ત થઈ છે એને જ પૂજવામાં આવે છે. તો પવિત્રતા કોને છે? કે ધર્મને પવિત્રતા છે. જ્યાં ધર્મ છે ત્યાં પવિત્રતા છે, અધર્મ છે ત્યાં તો પવિત્રતા નથી. તો ધર્મ જો પવિત્ર છે અને તેને લઈને પૂજ્ય છે તો ધર્મનો ધણી જે છે એ પવિત્ર હોવાથી પૂજ્ય છે. ધર્મ પવિત્રતાને લીધે જો પૂજ્ય હોય તો ધર્મી અપૂજ્ય છે એ વાત તો લાવી શકાય એવું નથી. ધર્મીની પૂજ્યતા અનિવાર્ય છે, નિવારી શકાય એવું જ નથી જો ધર્મ પૂજ્ય હોય તો. હવે કોણ એમ કહેશે કે પવિત્ર ધર્મ પૂજ્ય નથી? એવું કોણ કહી શકશે કયો જગતમાં? કે ધર્મ ભલે પવિત્ર રહ્યો પણ પૂજ્ય નથી એમ કોણ કહી શકશે? જો ધર્મ પૂજ્ય છે તો અનિવાર્યપણે ધર્મી પૂજ્ય છે. એટલા માટે અનુભવ પૂજ્ય છે એ વાત તો અનુભવ પ્રકાશમાં કેટલી જોરથી આવે છે. અનુભવ પૂજ્ય છે કેમ કે અનુભવ ધર્મ છે, ધર્મ પૂજ્ય છે તો ધર્મી પૂજ્ય નથી એ વાત તો રહેતી નથી. કેમ કે પવિત્રતા છે ત્યાં. અધર્મીને શા માટે નિંદે છે? કે ત્યાં અપવિત્રતા છે માટે નિંદે છે. નહીંતર તો એ આત્મા છે ખરેખર, પણ છતાં અપવિત્રતા છે માટે નિંદવા યોગ્ય ગણે છે. તો એની સામે અપવિત્રતા છે માટે પૂજવા યોગ્ય છે. એમ સામે સામે છે, પ્રતિપક્ષમાં જ છે. એ તો પ્રશ્ન જ નથી, એ તો બધી ઉપમા આપી જ છે ને શ્રીમદજીને, તો બધી ઉપમા આપી છે એમના ભક્તો, સર્વજ્ઞ સુધીની બધી ઉપમા આપી છે. અને આપણે તે પૂજ્ય બેનશ્રીજી ગુરુદેવના પદ બનાવ્યા છે એમાં એ વાત લીધી જ છે કે આપ તો અમારા દેવ છો, આપ જ અમારા ગુરુ છો, સર્વસ્વ આપ જ છો. જે ભગવાન આપણે ગુરુદેવના વચનામૃત છે ને એમાં પાછળ જે પદ છે એની અંદર એ વાત સ્પષ્ટ છે. વૈરાગ્ય મૂર્તિ શાંત મુદ્રા જ્ઞાન નો અવતાર તો ઓ દેવના દેવેન્દ્ર વાલા ગુણ તારા શંકર દેવ શબ્દ નો પ્રયોગ કર્યો છે. દેવ અને દેવેન્દ્ર, દેવોના પણ ઇન્દ્ર, દેવના પણ દેવ. પણ અસંયમ ન વંદે પ્રકરણ દ્રવલિંગી નું ચાલ્યું છે કે તેને બાહ્ય સંયમ હોવા છતાં એને સંયમ નથી, તો ત્યાં પ્રકરણ ચાલ્યું છે. દ્રવલિંગી ને બાહ્ય સંયમ હોવા છતાં પ્રકરણમાં તો આગળની થોડી ગાથામાં કહી દીધું કે વંદનીક છે, તેત્રીસ ગાથા અગ્યદે શબ્દ વાપરો છે. અર્ઘ્યતે એનું સંસ્કૃત કર્યું છે, અર્ઘ્યતે અષ્ટપાવડમાં. હવે પોતે પોતે અર્ઘ્યતે એમ કહે ને પોતે પોતે પછી કાપે એ વાતને, ઈચ્છાકાર કહીને કેવી રીતે કરે? તો ઓલી વાત શું કરવા કરે? જો એમને અર્ઘ ન કરી શકાતો હોય અને તો પછી એ વાતને કાપવાની હોય તો એ વાત કરે શું કરવા? થાપે શું કરવા? એ તો થાપે છે. આગળ આગળની થોડી ગાથામાં, તેત્રીસમી ગાથામાં થાપે છે, પછી આ વાત આવે છે. પ્રકરણ ચાલ્યું છે એને ક્યાં સમ્યક દ્રષ્ટિમાં ઘટાવી લીધું? અવિરત સમ્યક દ્રષ્ટિ છે ને, એટલે જેને અભ્યાસ નો હોય એને તરત બેસી જાય. એને શાસ્ત્રનો અભ્યાસ ન હોય ને એ તરત બેસી જાય. બરાબર છે, સંયમ ન મંદી ને સમ્યક દ્રષ્ટિ તો અવિરતી છે, સંયમી નથી ગણાતા. માટે શાસ્ત્રમાં આવી જો વાત આવી હોય તો આપણે ઉભા રહી જવું જોઈએ. ભાઈ આવ્યા હતા પંડિતનું પત્ર લઈને કટારિયાનું, કટારિયા કરીને સારા વિદ્વાન ગણાય છે અત્યારે દિગંબરોમાં. વિરોધી નથી સંગઠના, પણ પક્ષકાર જ નથી. મંદી આવે છે, સમય દ્રષ્ટિને મંદિર ન કરાય ગયા. સૂત્ર શાસ્ત્ર યાદ નતું, મેં કીધું પૂછાવો ભાઈ કયા શાસ્ત્રમાં છે. અષ્ટભાવડ ની ગાથા આવી એટલે તરત જ એ જ વખતે શાસ્ત્ર કાઢ્યું. દ્રવલિંગની વાત ચાલે છે, અહીં ક્યાં સમ્યક દ્રષ્ટિનો પ્રકરણ ચાલે છે? વાત ચાલે છે દ્રવલિંગીને લઈ જાય સમ્યક દ્રષ્ટિને, એ ક્યાંથી વાત છે? ગુરુદેવ તો ફોડ પાડીને કહેતા કે બિલકુલ સંયમ બારમાં નથી ગ્રહણ કર્યો, છતાં સમ્યક દ્રષ્ટિ સંયમી છે, અને જેને પૂરો સંયમ બારમાં ગ્રહણ કર્યો છે છતાં મિથ્યા દ્રષ્ટિ છે તે અસંયમ. ગણધરદેવ તેને દેવ કહે છે, ભલે તે ચાંડાળ હોય, સમ્યક દ્રષ્ટિ ભલે ચાંડાળ હોય તો પણ ગણધરદેવ તેને દેવ કહે છે. ગાથા છે રત્નકરણ શ્રાવકા છે. અને છ ઢાળામાં તો રોજ બોલે છે દિગંબરો, લેશ ન સંયમ પર પરસુર નાથ જજે હે. જજવાનો અર્થ પૂજા છે, જજમુક્યો કે પૂજમુક્યો. હું તો પૂમાં એક માત્ર વધી જાય છે એટલે માત્ર કાઢવા માટે જજે શબ્દ વાપરો છો, પૂજે ને જજે એમાં પૂજો વાપરે તો પ્રાસ ન મળે એટલે જજે શબ્દ વાપરો છો, મૂળ તો જજે એટલે પૂજે એમ કેવું છે, લેશ પણ સંયમ નથી. છતાં સુરનાથ એટલે દેવોનો ઇન્દ્રનાથ જે ઇન્દ્ર છે એ પોતે પૂજે છે અને પૂજા કરે જ છે, બાલ તીર્થંકરની પૂજા કરે છે, અભિષેક કરે છે. આપણે ત્યાં પંચકલ્યાણકમાં પૂજા કરવામાં આવે છે એ વખતે, ત્યારે ભગવાનને મેરો ઉપર લઈ જઈએ છીએ ત્યારે ત્યાં પછી પૂજા થાય છે. પહેલાં અભિષેક થઈ જાય છે કળશથી, બધા જ્યારે કળશ લીધા હોય અભિષેક કરી લે પછી પૂજા થાય ત્યાં. એ તો વિધિમાં છે અને એ વિધિ આચાર્યોની છે, પાછી એવી જે બધી વિધિ છે એ આચાર્યોની પાછી વિધિ છે, ત્યાં કાંઈ અભિષેક કરવો પછી પૂજા કરવી એ બધી આચાર્યોની વિધિ છે. આવતું તો બહુ ઊંડા ઉતરવાનું થયું ને, વખતે સૂર્યકૃતિ ભગવાનના વખતે જે ઝઘડો ઊભો થયો ત્યારે તો બધા કેટલી આચાર્યોની પૂજા, આચાર્યોની વિધિ કેટલી જાતની અત્યારે વિધિ દિગંબરો કરે છે, બધું ઝીણવટથી પૂછ્યું. શું યુગલજીને પૂછ્યું ચંદુભાઈ કે તમે કહો છો અમારા દિગંબરમાં આમ નહીં, અમારા એ લોકોને શું છે કે આપણે એમ કે પાછળથી દાખલ થયેલા છીએ અને આપણી પરિસ્થિતિને આ લોકો જાણતા નથી, અજાણ્યા માણસો છે તો ભૂલ ન કરે. એટલે પૂછ્યું ચંદુભાઈ કે તમારે અત્યારે દિગંબરોમાં કેટલા પ્રકારે પ્રતિષ્ઠા થાય છે, કે પ્રતિષ્ઠા વિધિના અત્યારે કેટલા ભેદ છે, કે ચાલુ વિધિમાં કેટલા પ્રકારે થાય છે. એ તો અજાણ્યા હતા કારણ કે એમને શાસ્ત્રો વાંચેલા, કાંઈ વિધિ વિધાનની તો કોઈને ખબર ન હોય. તો કંઈ ખબર નથી તો કહેજો, ચાર પ્રકારે અત્યારે તમારે ત્યાં ચાલે છે પણ કોઈને ખબર નથી એટલે કોણ હાચીને કોણ ખોટી ઠરાવે, કે કોણ માથાકૂટમાં ઉતરે. આપણે તો સામે પ્રશ્નો ઊભો થયો એટલે બધો અભ્યાસ કરવા માંડ્યા, શું છે કેટલું છે કેવી રીતે છે, કાઢો બધું રિસર્ચ શાસ્ત્રો લઈને એની ચર્ચાઓને અભ્યાસ થતો હતો. તો પછી અધરથી તો વાત કરાય નહીં, બહુ ઝીણવટથી બધી તપાસ થઈ છે. સમ્યક દર્શન ની પૂજા થાય છે, આપણે પર્યુષણ પર્વ ની અંદર છેલ્લા ત્રણ દિવસોમાં રત્નત્રય દિવસો ગણાય છે. એક દિવસે સમ્યક દર્શન ની પૂજા કરે, બીજે દિવસે સમ્યક જ્ઞાન ની પૂજા કરે, ત્રીજે દિવસે સમ્યક ચારિત્ર્ય ની પૂજા કરે. તો સમ્યક દર્શન ની પૂજા કરાય પણ સમ્યક દ્રષ્ટિ ની ન કરાય, એને અર્જુન ચડાવે. સમ્યક દ્રષ્ટિ વગર સમ્યક દર્શન ક્યાં મળે છે, તો એને અભેદ છે. સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન તો અભેદ છે, એને કે જુદું પાડી ન શકાય. ચાલો સમ્યક દ્રષ્ટિ એક કોર રાખો ને સમ્યક દર્શન એક કોર લીધીને પૂજા કરો, એવું તો કઈ બની શકશે નહીં. સમ્યક દર્શન તો પૂરેપૂરું છે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન તો એનો અંશ છે. તો અંશ ની પૂજા કરાય ને એની સિંધ છોડી ને, અંશ તો મોટો છે એનાથી, તો એને પૂજા ન કરાય એ વાત આવે ક્યાંથી, આવે ક્યાંથી, આવી શકે. ન ધર્મો હો ધાર્મિક એ વિના, ધર્મી વગર ક્યાંય ધર્મ નથી, ફૂટો છે એવું વિચાર, ઊંડો વિચાર ન હોય એવો, એટલે એમને બધું ચાલે છે. અધ્યાત્મ વિદ્યાનો લોભ થઈ ગયો છે, ત્યાં જયચંદજી 150 વર્ષ પછી અમારા ગુરુ પરંપરાનો અત્યારે લોભ થઈ ગયો છે. શું અને દીપચંદજીએ તો લખ્યું કે કોઈ કહું એટલે માને એમ નથી, માટે આ લખતો જ આવું છું, કહેવા જતા કોઈ માનતા નથી માટે આ લખતો જ આવું છું. હવે શું બધા પુસ્તકો આ ગ્રંથ છંદ તો કેટલા બધા લેખા છે પાછળમાં જ્ઞાન દર્પણ અને એના થઈને એક એકમાં કેટલી મહિમા કરી છે સ્વરૂપને, બહુ સ્વરૂપ મહિમાના પદો છે. આપણને એમ થાય ક્યાંથી કાઢે છે આટલું બધું, એટલો બધો ગુણાનો વાત કર્યા છે. રસ આવે પાછો, એમ ન લાગે કે પુનરાવૃત્તિ થાય છે, એક એક પદમાં રસ આવે એવા બધા પદ છે. અધ્યાત્મ રસ્તે કરેલા ભાવ દીપિકા દીપચંદજી નું છે, સારો ભાવ પછી આ એને સોંપી ગયો પંચસંગ્રહ, ભાવ દીપિકા પૂરું કરે પછી પંચસંગ્રહ. જરા આગળ છે, પદો છે ને બહુ અઘરા છે, પદો અઘરા પડે એવું છે. ઢુંઢારી છે ને, કેટલીક ભાષા ઢુંઢારી છે, એ તકલીફ પડે. પરમાત્મા પુરાણ થઈ શકે એવું છે, એ સારું છે. ભાષાંતર કરતા ઠંડુ પડી જશે ગુજરાતીમાં. એ વાત તો સાચી છે, જે મૂળ ભાષા હોય એનું લાવણ્ય તો ભાષાંતર કરતા નથી રહેતું. એ વાત સાચી છે, મૂળ અમુક સંસ્કૃતમાં જે ટીકાઓ છે એનો તે અનુવાદમાં એટલો નથી ભાવ છે ને. આમાં સમય સારો કેટલો સરસ છે, લક્ષ લક્ષની ચર્ચાનું સંસ્કૃત તમે જુઓ એમ છે, ગુજરાતીમાં તો કાંઈ નથી એને એના પ્રમાણમાં ઉઠતું, એવો એટલો ટોન ઉઠે છે એનો, જે ટોન છે બહુ સરસ આવે છે. નનુ અનેકાંતમયસ્ય કિમર્થમ અત્ર આત્મનઃ જ્ઞાનમાત્રતયા વ્યપદેશઃ. એમ કે અનેકાંત એવા આત્માને જ્ઞાન માત્રથી જ કહેવાનો, વ્યપદેશ કરવાનો, નિર્દેશ કરવાનો શું કારણ છે, શું અર્થ છે, શું પ્રયોજન છે. લક્ષણ પ્રસિદ્ધ્યા લક્ષ પ્રસિદ્ધિ અર્થમ, એટલું ટૂંકું પણ એનો ટોન જે નીકળે છે કે લક્ષણ પ્રસિદ્ધ્યા લક્ષ પ્રસિદ્ધિ અર્થમ. કેમ કે શું અર્થે છે, તો કે આ અર્થે છે, આત્મનો હી જ્ઞાનમ લક્ષણમ. આમ સૂત્ર જેવા વાક્યો છે, આત્મનો હી જ્ઞાનમ લક્ષણમ, આત્માનું જ્ઞાન જ લક્ષણ છે. શું હવે હિ શબ્દ વાપરો છે છતાં અનુવાદમાં જ શબ્દ રહી ગયો છે, આત્માનું જ્ઞાન લક્ષણ છે એમ લીધું છે સાધુ. ટોનું દેખાય છે, આત્માનું જ્ઞાન લક્ષણ છે સાધુ લાગે. તો સંસ્કૃત એમ કે છે કે આત્મનો હિ જ્ઞાનમ લક્ષણમ, હિ શબ્દ વાપરો છે સંસ્કૃતમાં, ગુજરાતીમાં જ રહી ગયો છે. જેવામાં ભાર આવે છે કે જ્ઞાન જ લક્ષણ છે, એટલે કે જ્ઞાન સિવાય બીજું એક કંઈ લક્ષણ નથી. ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે એ જે ગુરુદેવ કહેતા હતા, આત્મનો હી જ્ઞાનમ લક્ષણમ. ન અપ્રસિદ્ધ લક્ષણસ્ય લક્ષ્ય પ્રસિદ્ધિ, જેનું લક્ષણ અપ્રસિદ્ધ હોય તેના લક્ષણની પ્રસિદ્ધિ કરી શકાતી જ નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ ન હોય તો એ લક્ષ્ય પ્રસિદ્ધ કરી શકાતું જ નથી. એટલે કે આત્માની પર્યાયમાં જો જ્ઞાન પ્રગટ ન હોય તો જ્ઞાન સ્વભાવને જાણી શકાય જ નહીં એમ કહેવું છે. ન પ્રસિદ્ધ લક્ષણસ્ય લક્ષ્ય પ્રસિદ્ધિ, નો જ્ઞાનાદ ભિન્નમ લક્ષ્યમ, જો પછી આગળ કે છે જ્ઞાન થી ભિન્ન લક્ષ્ય છે જ નહીં. નો જ્ઞાનાદ ભિન્નમ લક્ષ્યમ, જ્ઞાન આત્મનો દ્રવ્યત્વ, દ્રવ્યત્વેન અભેદાત, જ્ઞાન અને આત્માને દ્રવ્યપણાથી અભેદપણું છે. દ્રવ્યપણાથી પર્યાય અને દ્રવ્ય અભેદ છે, દ્રવ્યપણાથી ગુણ અને દ્રવ્ય અભેદ છે. કેમ કે દ્રવ્યપણું છે ત્યાં, માટે દ્રવ્યનો અવયવ હોવાથી દ્રવ્યપણું છે ત્યાં. જેમ કે આંગળો શરીરનો અવયવ હોવાથી શરીરપણું છે, આને ભલે આંગળી છે, આખું શરીર નથી પણ શરીરપણું ત્યાં છે. ઝાડની એક નાની ડાળખીમાં પણ વૃક્ષપણું છે, કેમ કે ઝાડની ડાળી છે માટે વૃક્ષપણું ત્યાં છે. એમ જ્ઞાન લક્ષણ ભલે પર્યાય છે પણ દ્રવ્યપણું છે ત્યાં, એટલે ત્યાંથી દ્રવ્યપણું દ્રવ્યને પકડે છે. જ્ઞાન આત્મનો હો દ્રવ્યત્વેન અભેદાત, સંસ્કૃતમાં તો જેને ફાવતું હોય એને તો સીધું જ વસ્તુ ભાવ ભાષે, એવો ભાષા એવી છે. તો બધી ભાષામાં સંસ્કૃત બહુ સમૃદ્ધ ભાષા ગણાય છે, સમર્થ ભાષા ગણાય છે. હા, એ તો પછી દ્રષ્ટિ પર આધાર છે ને, દ્રષ્ટિકોણ ખોટો હોય તો શું થાય. જેને સોળું પડે એને તો અંદરથી માલ મળી જાય ને. એ તો એવું છે ને કે એક જ જગ્યાએથી અમૃત ને ઝેર નીકળે છે. ત્યાં આનંદ અમૃત નો કુંભ પીડ્યો છે એની જ પર્યાયમાં રાગ છે. રાગ કઈ જળમાં થોડો થાય છે, એની જ પર્યાયમાં રાગ થાય છે. ઝેર ત્યાં જ છે, એક જ જગ્યાએથી અર્થ પણ કરે ને અનર્થ પણ કરે, યથાર્થતા પણ આવે ને અયથાર્થતા પણ આવે. શાસ્ત્ર શાસ્ત્ર થાય તો ઉદ્ધાર કરી નાખે, શસ્ત્ર થાય તો આત્મઘાત થાય. આમ તો પદમાં છે, આ તો ગદ્યમાં, આ તો સંસ્કૃત પદમાં છે. એનો ગદ્ય કરો તો એવું સરસ નીકળે છે. જ્ઞાનસ્ય સંચેતનયા એવ નિત્યમ પ્રકાશતે જ્ઞાનમ અતિવ શુદ્ધમ. પદમાં છે એટલે શબ્દો એવી રીતે ગોઠવ્યા છે, પણ એને ગદ્યમાં લઈ લઈએ તો કે જ્ઞાનસ્ય સંચેતનયા એવ, જ્ઞાનસ્ય નિત્ય સંચેતનયા એવ. ભાષાંતર કરીએ તો નિત્યને આ બાજુ લેવું પડે. જ્ઞાનસ્ય નિત્ય સંચેતનયા એવ જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે, પ્રકાશતે જ્ઞાનમ અતિવ શુદ્ધમ. એ પદને હિસાબે આ શબ્દ ગોઠવા છે, પણ જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે. જો જ્ઞાનનું સંચેતન કરે તો સિદ્ધપદ એમાંથી ઉત્પન્ન થાય. સિદ્ધપદનું આ કારણ છે, જ્ઞાનથી જ્ઞાનનું વેદન કરવું તે સિદ્ધપદનું કારણ છે. કેમ કે અતિવ શુદ્ધમ જ્ઞાનમ પ્રકાશતે, અતિવ શુદ્ધમ એટલે કેવળ જ્ઞાન, જે પૂર્ણ શુદ્ધ છે, સિદ્ધપદનું કારણ કે જ્ઞાન જ્ઞાનનું સંચેતન કરે એટલું જ કારણ સિદ્ધપદનું કારણ છે. એટલે મોક્ષ માર્ગનો પર્યાય અધૂરો અને અલ્પ હોવા છતાં એનું એનું કારણપણું જોઈને એનું મહત્વ ઘણું આવ્યું છે. ઓહો, આ તો પૂર્ણપદનું કારણ છે, સિદ્ધપદનું કારણ છે, કોઈ સાધારણ વાત નથી. આ અનુભવ એટલે કોઈ સાધારણ વાત નથી, જ્ઞાન જ્ઞાનને વેદે છે, કોઈ સાધારણ વાત નથી, સિદ્ધપદનું કારણ ઊભું થાય છે. નિરંતર જ્ઞાનની સંચેતનાથી એમ કર્યું છે, સંચેતન એટલે વેદન, જ્ઞાન અતિ વિશુદ્ધ પ્રકાશે છે. પછી ભાવાર્થમાં એમ લીધું છે, કોઈ વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવ રૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય છે. અનુભવન, અનુભવન સંચેતન એટલે અનુભવન વેદન. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત જ્ઞાન ચેતના છે. આ જે પરિણતિમાં જ્ઞાન ચેતના છે ને, પરિણતિમાં જે જ્ઞાન વેદન છે ને, જ્ઞાન ચેતના કહેવાય છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે અર્થાત કેવળ જ્ઞાન ઉપજે છે. કેવળ જ્ઞાન ઉપજતા સંપૂર્ણ જ્ઞાન ચેતના કહેવાય છે. ગુરુદેવશ્રી એ વાત લીધી છે, જ્ઞાન જ્ઞાનને લીધે છે, કોઈ સાધારણ વાત નથી, સિદ્ધપદનું આ કારણ છે. ધાતુ છે એનો અર્થ કે ચિત્ત ધાતુ છે, એમાં અનુભવ કરવો એવો એક અર્થ કહેવાય છે. ચિંતન કરવું, વિચારવું, સંભાળવું, યાદ કરવું, ચેતન હોવું, હલવા ચાલવાની શક્તિ હોવી, શુદ્ધિ હોવી, શુદ્ધિ આવી, જાગવું, જાગ્રત થવું, ચેતી જવું, સાવધાન થવું, જાણવું, અનુભવવો, અનુભવ કરવો, એટલા અર્થ કરે છે. ધાતુ કોષ છે, સંસ્કૃત ધાતુ કોષ છે. પાલિતાણામાં સંસ્કૃત શાસ્ત્રો સાધુઓને ભણાવવામાં આવે છે. પેલા કપૂરચંદભાઈ એ ભણાવે છે, એ સંસ્કૃત એનું સારું છે. દુકાને આવ્યા તમે, સંસ્કૃત ભણાવો છો તો ધાતુ પરથી બધું સમજાવવાનું નિવેદન તો ખા, મારી પાસે ધાતુ કોષ છે, મોકલજો મને, મોકલી દેજો. અત્યારે આટલી ચોપડીના 25 રૂપિયા કિંમત રાખે છે ધાતુ કોષ. મૂળ કિંમત તો ઓછી છાપી છે, ચકીને 25 કરી. આપણે તો બીજા પુસ્તકો મોકલ્યા હતા, પૈસો લીધો નથી, એમને જ મોકલી દીધા હતા. 5-7 પુસ્તકો મોકલ્યા હતા, ધાતુ કોષ મોકલ્યો, સંસ્કૃત ધાતુ કોષ, ગુજરાતી અર્થ સહિત. કોઈ વાર કોઈ સંસ્કૃતમાંથી ધાતુ જોવું હોય તો કામ આવે. મૂળ ધાતુ શું છે, મૂળ ધાતુનો અર્થ શું કરે છે, એવી મહેનત આ જીનેન્દ્ર વર્ણીએ સારી કરી છે. જ્ઞાન ને દર્શન બે બીજા જીનેન્દ્ર વર્ણી ના શબ્દકોષ છે. હા, નહીતર તો માય નહીં ને, એને એટલું બધું લીધું છે. જો જૂનાક્ષર ન કરે તો આટલા મોટા વોલ્યુમ થયા છે. અક્ષર મોટા લીધો હોય તો ક્યાંથી કેટલા મોટા વોલ્યુમ થયા, પડવા ભારે પડે, ક્યાં 4 ના 8 કરવા પડે. સંસારમાં બીજું નામ હતું જીનેન્દ્ર કુમાર, પછી ફેરફાર થયો જીનેન્દ્ર વર્ણિ જે છે. ત્યાગી થયા પેલા એમ કુમાર કે પેલા સંસારમાં હતા ત્યારે ગુરુદેવ નો ભક્ત. ફેરફાર થઈ ગયો, ઉઘાડ વધે પછી થોડોક તકલીફ થાય. ત્યાગ થઈ. હું તો શું છું કે અત્યારે જે લોકો મિથ્યાત્વ અવસ્થામાં જે ત્યાગ કરે છે ને, એમાં હઠની પ્રકૃતિ વાળા જ જોવા મળે છે. જે હઠીલા હોય ને એ કરી શકે છે ને કરે છે, સહજતા વાળા નથી કરતા. પ્રતિભાસમાન અખિલ અખિલ ચિદરૂપમ વેદ્યતે સદા સાચિત, અર્થાત અન્વિત ઓર અહમ इस प्रकार के संवेदन के द्वारा हम इस प्रकार के संवेदन के द्वारा अपने स्वरूप को प्रकाशित करने वाले जिस रूप का सदा स्वयं अनुभव करते हैं उसी को चित या चेतन कहते हैं। बहुत सरस अर्थ के रस अनुपचिध एम कह अनगार धर्मामृत અનગાર ધર્મામૃત એમ કીધું છે ત્યાંથી ઉપાડ્યું છે પછી આત્મનસ ચૈતન્ય વિશેષ પરિણામશ્ચિતમ આત્મા કે ચૈતન્ય વિશેષ રૂપ પરિણામ કો ચિત્ત કહેતે હૈ સર્વાસિદ્ધિમાંથી લીધું સ્વસંવેદનમ એવમ લક્ષણમ ચિત્તસ્ય એ શ્રી વિવ્ર કયો ગ્રંથ છે શ્રી વિવ્ર એમ કીધું છે બોધો જ્ઞાનમ ચિત્તમ ઇતિ અર્થાંતરમ નિયમ સાર તાત્પર્ય વૃત્તિ કે જૈન દિગંબર શાસ્ત્રોના સૂત્રોમાંથી અર્થ કાઢે છે વિશેષમાંથી છે અર્થ કરવાની એમની પદ્ધતિ છે દિગંબર શાસ્ત્રોમાંથી ક્યાં ક્યાં એ વાત લીધી છે અને અર્થ કર્યો છે ઘણો અભ્યાસ રાતના 3-3 વાગ્યા સુધી વર્ષો સુધી 12 વર્ષ તો શું મૌન લીધું છે 12 વર્ષ તો મૌન લીધું છે આ શબ્દકોશ તૈયાર કરવામાં અને 12 વર્ષ